તારીખ 25/8/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું પાર્લામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 104.
આ પત્ર અને અફળ થવાના કારણો છે એ વિષય ઉપર પ્રકાશ પાડે છે. 11મા પેરેગ્રાફથી સ્વાધ્યાય પ્રશ્ન ચાલી ગયા છે. આ પત્ર સત્સંગનું મહત્વ દર્શાવે છે અને સત્સંગ સફળ થવાના અને અફળ થવાના કારણો છે એ વિષય ઉપર પ્રકાશ પાડે છે. 11મા પેરેગ્રાફથી સ્વાધ્યાય પ્રશ્ન. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. શું કહ્યું? યથાર્થ સત્સંગ કેવો હોય એ સંબંધે ઓળખાણ થવી એ જીવને દુર્લભ છે. સામાન્યપણે ક્યાંય પણ શાસ્ત્ર ચર્ચા થતી હોય, ધર્મ ચર્ચા થતી હોય, તત્વ ચર્ચા થતી હોય તો ત્યાં સત્સંગ ચાલે છે એમ માનીને એ સત્સંગને અનુસરવાનું જીવ કરે છે. પણ જો સત્સંગમાં જનાર માણસ પોતાની તપાસ ન કરે કે આટલા વખત સુધી સત્સંગમાં રહીને મારા આત્માને શું લાભ થયો, તો એમને એ પ્રવૃત્તિ ચાલુ રહી જાય છે. અને એ સત્સંગ યથાર્થ છે કે અયથાર્થ છે એનો વિચાર સુદ્ધા થતો નથી. જોકે નહીં થવાનું એક કારણ એ છે કે સત્સંગમાં સત્શાસ્ત્ર અને સત્પુરુષના વચનામૃતોના આધારે સ્વાધ્યાય વાંચન શ્રવણ ચર્ચા ચિંતન વગેરે ચાલતું હોય છે. તો પણ અહીંયા જરા વિશેષ કાળજી લેવા યોગ્ય છે અને એ કાળજી એવા પ્રકારે છે કે આ સત્સંગમાં રહીને મારા આત્માએ કેટલો ગુણ પ્રગટ કર્યો, કેટલા અવગુણ મારા મટ્યા, આ વિષય ઉપર કાળજી લેવામાં ન આવે, એટલે પોતાની જાતની જ કાળજી લેવામાં ન આવે તો સત્સંગ કર્યાનો એક સંતોષ લેવાઈ જશે અને એ સંતોષથી ફાયદો થવાનો તો સવાલ નથી, નુકસાન તો અવશ્ય થશે જ. સત્સંગમાં માણસ જાય અને લાભ થવાને બદલે નુકસાન થાય તો એ વાત કેટલી અફસોસજનક છે એ વિચારવા યોગ્ય છે. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. અહીંયા એ પણ પ્રશ્ન સંભવિત છે, થઈ શકે કે ઓળખાણ થાય એવી અમારી જ યોગ્યતા ન હોય તો અમને કેમ ખબર પડે કે અહીંયા યથાર્થ સત્સંગ ચાલે છે કે અયથાર્થ સત્સંગ ચાલે છે. આવો પ્રશ્ન થઈ શકે. પણ પોતાને આત્મકલ્યાણની ભાવના અને આત્મા સંબંધીની રુચિ, એ ભાવના અને રુચિને પોષણ મળે છે કે નથી પોષણ મળતું એટલી તપાસ તો અવશ્ય હોવી જોઈએ, અથવા એટલું પોતાને શું લાગે છે એ વિષયમાં એટલું તો કંઈક પોતાને લાગવું જોઈએ, થવું જોઈએ કે મને આત્મરુચિ અને આત્મભાવનાને પોષણ એવી એવું કેટલુંક થયું, મારા પરિણામમાં એવું પરિણામ કેટલુંક થયું, કેવું થયું, એટલું તો અવશ્ય વિચારવું જોઈએ અથવા વિચારમાં આવવું જોઈએ. જો એ પ્રકાર ન વિચારવામાં આવે તો પછી જીવ કોઈ વિશેષ વિચાર કર્યા વિના કોઈને કોઈ અન્ય કારણસર, અન્ય કારણસર એટલે આત્મભાવના અને આત્મકલ્યાણના વિચાર વિના સત્સંગમાં ઉપસ્થિત રહે છે અથવા અનુસરણ કરે છે કોઈને કોઈ સંપ્રદાયને, કોઈને કોઈ મંડળને, કોઈને કોઈ સમૂહને અનુસરણ કરે છે, તો શું કારણથી કરે છે? જો પોતાને આત્મકલ્યાણની ભાવના પુષ્ટ ન થતી હોય અને તદનુસાર મુમુક્ષુતામાં આગળ ન વધાતું હોય તો એ સત્સંગમાં શું કર્યું અથવા શું કામ થયું? વેપાર કર્યો અને કમાણી ન થઈ એના જેવી વાત થઈ? અથવા કોઈ વેપારી એવો ન હોઈ શકે કે વેપાર કરે અને પોતાના નફાની તપાસ ન રાખે, એવો કોઈ વેપારી હોઈ શકે? જો નફાની તપાસ ન રાખે તો નુકસાનની તપાસ પણ નહીં રહે, અને નફાની જગ્યાએ નુકસાન થતું હશે તો એમને જ ચાલશે, એને તો ખરેખર વેપારી ન કહી શકાય. અથવા એ વેપાર કરવાને લાયક છે એમ ન કહી શકાય. એવી જ રીતે સત્સંગ હો કે કોઈ પણ ધર્મ સાધન હો, પોતાને તેથી શું લાભ થયો એટલું તપાસવામાં ન આવે તો એક આંધળું અનુકરણ ચાલે છે એમ જ કહી શકાય. તેથી વિશે શું વાત રહી એમાં? પણ બહુભાગ એવું ચાલતું હોય છે. તેથી એમ કહ્યું કે સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. અહીંયા સત્સંગ શબ્દે સત્પુરુષની ઓળખાણ થવી જીવને બહુ દુર્લભ છે એમ પણ કૃપાળુદેવનો કહેવાનો અભિપ્રાય નીચેના વચનોથી લાગે છે. કેમ કે બારમા પેરેગ્રાફમાં સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ એમ વાક્ય શરૂ થાય છે. બારમા પેરેગ્રાફમાં શું વાક્ય કહ્યું? સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યુગ નિરંતર ન રહેતો હોય એમ કરીને વાત લખી છે. એટલે સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે, એવા સત્પુરુષની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. અથવા કોઈ સત્પુરુષ ન હોય વિદ્યમાન તો જે મુમુક્ષુ મુમુક્ષુઓ વચ્ચે સત્સંગની પ્રવૃત્તિ ચાલતી હોય છે તેમાં તે પ્રવૃત્તિ યથાર્થ ચાલે છે કે યથાર્થ નથી ચાલતી એની ઓળખાણ પણ ભાગ્યે જ જીવ કરે છે. લગભગ તો એમને અનુસરણ થાય છે, એક રૂટીન બની જાય છે. કોઈ મહત્ પુણ્ય યોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આજ સત્સંગ સત્પુરુષ છે, સત્સંગ કરીને કોમા કરીને સત્પુરુષ શબ્દ લઈ લીધો છે, આજ સત્સંગ અથવા સત્પુરુષ છે એવો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી, પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરીને જોવા, જોઈને તે પરીક્ષણ કરવા. પછી આગળની વાત બીજી કહેવા માંગે છે, પણ આટલા વચનો ઉપર આપણે વિચારીએ કે કોઈ મહત્પૂર્ણ યોગે તે ઓળખાણ થઈ હોય તો, ઓળખાણ થવી એને મહત્પુણ્યનો યોગ લીધો છે. કેમ કે આ જીવને સત્પુરુષનો યોગ ભૂતકાળમાં અનંતકાળમાં અનેક વાર થયો છે, પણ એક વાર પણ ઓળખાણ થઈ નથી. સત્સંગ અને સત્પુરુષનો યોગ દુર્લભ છે એ વાત જરૂર છે, તો પણ તે અનેક વાર અનંત વાર થયો છે, પણ એક વાર પણ ઓળખાણ થઈ નથી. એટલે ઓળખાણ થવી એ બહુ મોટી વાત છે, અને કદાપી કોઈને ઓળખાણ થાય તો તે બહુ બહુ મોટો પુણ્યયોગ છે એમ સમજવા યોગ્ય છે. એટલે કે તે જીવ બહુ મોટો ભાગ્યશાળી છે એમ સમજવા યોગ્ય છે. સામાન્યપણે જગતમાં પુણ્યશાળી અને ભાગ્યશાળીની વ્યાખ્યા બીજી રીતે છે, એનું માપ સંયોગો ઉપર લૌકિકમાં છે, જગતમાં છે. કે જેને અનુકૂળ સંયોગો વધારે હોય, શ્રીમંતાય હોય, રાજાપણ હોય, કે કોઈ સત્તાધારી રાષ્ટ્રપતિ હોય, રાષ્ટ્રપ્રમુખ હોય, અથવા પ્રાઇમ મિનિસ્ટર હોય, તો એમ કહેવાય કે ભાઈ પુણ્યશાળી છે. એ બધા તો પાપાનુબંધી પુણ્ય હોવાથી એને ખરેખર પુણ્યશાળી કહેવા કે કેમ, કે આ પ્રકરણની અંદર તો શંકાસ્પદ વિષય છે. કેમ કે જીવ અનેક પ્રકારના પાપ બાંધતો બાંધતો એ પુણ્યના ફળને પ્રાપ્ત થાય છે અને ઘણી આકુલતાને અશાંતિને ભોગવે છે. એટલે એને પુણ્ય શું કહેવું? અહીંયા તો સત્પુણ્ય છે એની વાત છે, કે જે પુણ્ય યોગે જીવને નિર્વાણ પદનું અધિકારીપણું પ્રાપ્ત થાય અને અનુક્રમે સર્વદોષથી મુક્ત થઈને એ નિર્વાણ પદને પામે, એવી પરિસ્થિતિ સર્જાય તો એને ભાગ્યશાળી અવશ્ય અવશ્ય કહી શકાય. અનંતકાળમાં અનંતવાર આવો યોગ બન્યા છતાં પણ એવી પરિસ્થિતિ ન થઈ કે ઓળખાણ થઈ તો એને ભાગ્યશાળી ન કહ્યા, એને દુર્ભાગ્ય કહેવું જોઈએ. દુર્ભાગ્ય છે કે આવો યોગ થયો છતાં ઓળખાણ ન થઈ. જોકે ઓળખાણ નહીં થવામાં જવાબદારી તો પોતાની જ છે, પોતે એવી યોગ્યતા તૈયાર યોગ્યતામાં ન આવ્યો, એવો તૈયાર ન થયો યોગ્યતામાં કે જેને લઈને પોતાને ઓળખાણ નથી થઈ. પણ કોઈ મહાન પુણ્યના યોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી ચોક્કસપણે આ જ સત્સંગ અથવા સત્પુરુષ છે એવો સાક્ષીભાવ, એટલે એવી ખાતરી અંદરમાં આવી હોય આત્માને, તો તે જીવે શું કરવું અથવા તે જીવને કેવા પરિણામ આવે, સહજ ઓળખાણ થયા પછી એ જીવને કેવા પરિણામ આવે એને ઉપદેશની ભાષામાં એમ કરવું એમ કહેવાય છે. કે બહારમાં તો એને પ્રવૃત્તિને સંકોચવી, જે કાંઈ પ્રવૃત્તિ ચાલતી હોય જીવન જીવવા માટેની એ પ્રવૃત્તિને ઓછી કરી નાખવી, વ્યવસાય હોય, વ્યાપાર હોય, કે જે કાંઈ હોય તે. એટલા માટે કે એમાં બહુભાગ સમય જીવનો જતો હોય છે, અથવા એની પાછળ લગભગ વિચારનો મોટા ભાગનો સમય રાત અને દિવસ એની પાછળ જ જાય છે. ભલે ઓફિસ વર્ષ મર્યાદિત હોય પણ એ સંબંધીના વિચારો અનઓફિશિયલી ચાલતા જ હોય છે, અથવા એ વિચારોમાંથી જીવ મુક્ત થઈ શકતો નથી. આ પરિસ્થિતિ બધાને અનુભવ ગોચર છે. તો જેને આત્મકલ્યાણ કરવું છે એને પોતાની વર્તમાન પ્રવૃત્તિને ગૌણ કરવી જોઈએ અને આત્મકલ્યાણ અને આત્મકલ્યાણની પ્રવૃત્તિને મુખ્ય કરવી જોઈએ. સત્સંગમાં આપણે એને ચેન્જ ઓફ પ્રાયોરિટી કહીએ છીએ, મુખ્યતા આપવી. એક સાથે બે કામ છે અથવા અનેક કામ છે એને મુખ્યતા કોને આપવી? ગણિતની દ્રષ્ટિએ, ગણતરીની દ્રષ્ટિએ વિચારવામાં આવે તો બહુ સીધી સાદી વાત સમજાય એવી વાત એ છે કે જેમાં લાભ વધારે હોય એની જ મુખ્યતા હોઈ શકે. આ સાદું ગણિત છે ને. જેમાં લાભ જીવને વધારે થાય તે કામની મુખ્યતા કરે અને એમ જ કરે છે, સંસારમાં પણ એમ જ કરે છે. જો એમ ન કરે તો એને મૂર્ખ ગણવામાં આવે છે. કે લાભની વાત મૂકી, વધારે લાભની વાત પડતી મૂકી અને ઓછા લાભની વાતને મુખ્ય કરે છે, એ કોઈ સમજણવાળી વાત નથી. અહીંયા જે લાભ થવાનો છે એ તો એક ભાવમાં આનંદ ભાવની કમાણી કરવાનો લાભ છે. એ લાભને ગૌણ કરીને બહારમાં જે ખરેખર લાભ નથી પણ લાભ માનવામાં આવ્યો છે એવી પ્રવૃત્તિને મુખ્ય કરવી એ જીવનો અવિચારીપણું છે કે એ સિવાય બીજું કાંઈ નથી. એટલે મહત્વપૂર્ણ યોગે કોઈ જીવને યથાર્થ સત્સંગ અથવા સત્પુરુષની ઓળખાણ થાય અને ખાતરીબંધ ઓળખાણ થાય, ઓળખાણ થાય એમની પણ સાક્ષીભાવ એટલે ખાતરીબંધ ઓળખાણ થાય, એ જીવને પહેલો વિચાર એ આવે કે મારે વધુમાં વધુ સમય હવે સત્સંગમાં ખર્ચ કરવો છે. મેં ખાતરીબંધ ઓળખાણ અને ઓળખાણ વચ્ચે તફાવત શું એ વિચારવું હોય તો એક વિશ્વાસ આવવો અને એક પરિણમનથી ઓળખાણ થવી એમ બે વાત છે. કૃપાળુદેવના પત્રને અનુસરીને થોડોક આ તમારા પ્રશ્નનો ઉત્તર વિચારીએ તો એ પત્ર છે 674. 674માં આ વિષય ચાલ્યો છે. ઘણા જીવો આ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, એમાંથી કોઈક જીવ, કેમ કે બધાને એટલી કાળજી નથી હોતી આત્મહિતની, કોઈક જીવ સત્સમાગમના યોગથી, સહજ શુભ કર્મના ઉદયથી તથારૂપ કાંઈક સંસ્કાર પામીને નાનીને કે વિતરાગને યથાશક્તિ ઓળખી શકે. ઓળખી શકે એમાં યથાશક્તિ ઓળખાણ લીધી છે, એ ખાતરીબંધ નથી. એમાં શું બને છે કે અનેક વખત સત્સમાગમનો યોગ રહે છે, એવો કોઈ સહજ પુણ્યનો ઉદય છે કે લાંબા સમય સુધી સત્સમાગમનો યોગ રહે છે. કાંઈક યોગ્યતા પણ આવે છે જીવને, થોડી ઘણી યોગ્યતા પ્રાપ્ત થયા પછી તે યથાશક્તિ ઓળખે છે ત્યારે બને છે શું કે પોતાને કેટલાક પ્રશ્નો જે ઉદ્ભવતા હોય છે અથવા સમાધાન નથી થતું હોતું એને કારણે કેટલાક પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે, એ પ્રશ્નોનું સમાધાન એને જ્ઞાની પુરુષ પાસેથી મળે છે. અને જ્યારે એ સમાધાન એને મળે છે અને જેટલા પ્રમાણમાં સમાધાન મળે છે તેટલા પ્રમાણમાં એને વિશ્વાસ આવે છે, એને યથાશક્તિ ઓળખાણ કીધી. કે મારા પ્રશ્નો છે, મને જ્યાં સમાધાન નથી થતું ત્યાં મને સમાધાન મેળવવાનું આ ઠેકાણું તો છે, જરૂર ઠેકાણું છે. લાગે છે જ્ઞાની, બીજા પણ જ્ઞાની કહે છે અને મને પણ એમ લાગે છે, એમ એને વિશ્વાસ આવે છે અમુક પ્રમાણમાં. તથાપિ તો પણ એમ કહે છે ખરેખરો ઓળખાણ તો આ પ્રતીતિ સહિતનો છે. આ સાક્ષાત આ ખાતરીબંધ વાત છે. હવે એમ કહે છે ખરેખરું ઓળખાણ, ઓલું ખરેખરું નથી લીધું. કેમ ખરેખરું ન લીધું? કે ક્યાંક સમાધાન થયું ને ક્યાંક સમાધાન ન થયું, અથવા સમાધાન થયું પણ ક્યાંક એને શંકા પણ પડી કે તો પછી આમ કેમ કરે છે. હવે સાધક અવસ્થા એક એવી અવસ્થા છે કે બુદ્ધિવાળાને થાપ ખાવી પડે. કોને? બુદ્ધિવાળાને થાપ ખાવી પડે. એક એવી અવસ્થા છે. કેમ? કે સાધક અવસ્થામાં સાધ્ય છે એ પરિપૂર્ણ શુદ્ધિનું છે. સાધ્ય શું છે? નિર્વાણ પદ છે, મોક્ષ પદ છે, એમાં પરિપૂર્ણ શુદ્ધિ હોય છે. અને સાધક અવસ્થામાં અધૂરી શુદ્ધિ હોય છે. એટલે સાધકનું આચરણ અધૂરી શુદ્ધિને અનુસરતું હોય છે, અને સાધકની વાત એના ધ્યેયને અનુસરતી હોય છે. એટલે વાતમાં ને આચરણમાં ફરક પડે. ત્યારે બુદ્ધિવાળા માણસો શું વિચારે? એ વાત કંઈક કરે છે ને આચરણ કંઈક કરે છે, અને વાતમાં ને આચરણમાં મેળ નથી, માટે કંઈક આપણને હજી શંકા રહીએ છે. જ્ઞાની હોય પણ ન પણ હોય, જો એનું આચરણ એની વાત પ્રમાણે થાય ને તો આપણને શંકા ન પડે. પણ સાધક અવસ્થામાં એવું કોઈ દિવસ બને નહીં. જો વાત પ્રમાણે આચરણ થાય તો એ સિદ્ધ પદમાં આવી જાય, વિતરાગ પદમાં આવી જાય, પૂર્ણ વિતરાગ થઈ જાય, પછી સાધક અવસ્થા ન રહે. પણ સાધક અવસ્થા જ એનું નામ છે કે જેનું સાધ્ય પરિપૂર્ણ છે અને સાધકપણાની અંદર અધૂરાપણું છે. દશામાં અધૂરાપણું છે, આચરણમાં અધૂરાપણું છે. આ પરિસ્થિતિ બુદ્ધિવાળાને થાપ ખવડાવે છે. શું? હે? એ વખતે બુદ્ધિનું શું કરવું પ્રશ્ન આ છે. ઠીક, બુદ્ધિને એક કોર મૂકવી. ઠીક, એવી બુદ્ધિને એક કોર મૂકવી, એ પ્રકારની બુદ્ધિને એક કોર મૂકવી. અથવા એ વાતને સમજવા માટે યથાયોગ્ય બુદ્ધિ કેવી હોય એનો વિચાર કરવો, કે આ વાતને સરખી રીતે કેમ વિચારી શકાય. કે બરાબર છે, જ્યારે સાધ્ય પૂર્ણ છે ને અવસ્થા અધૂરી છે તો એમ જ હોય ને, બીજું કેવી રીતે હોઈ શકે? સાધક અવસ્થામાં ગુણો પરિપૂર્ણ રીતે વિકાસ પામ્યા નથી ત્યારે તો સાધકપણું છે. એટલે કે અમુક અવગુણ છે ને અમુક ગુણ છે. હવે જીવની દ્રષ્ટિ ગુણ ઉપર હોય તો બુદ્ધિ સવળી ચાલે, અને જીવની દ્રષ્ટિ અવગુણ ઉપર હોય તો બુદ્ધિ અવળી ચાલે, આમ બને છે. એટલે ગુણગ્રાહીપણું હોય તો વાંધો ન આવે, નહીંતર દોષગ્રાહીપણું તો અનાદિથી છે. એ તો ફટાફટ કોકના દોષ પકડવા, એ તો જીવને ટેવ પડેલી છે, એ તો એમ કર્યા જ કરે છે, એ કોઈ નવી વાત નથી. બીજી પણ એની અંદર ઘણી વાતો છે, એકાદ વાત ખોલીએ. કે જીવને મોક્ષનો માર્ગ છે અનુભવ પ્રધાન છે, એટલે જો મોક્ષ માર્ગે ચડવું હોય તો જ્ઞાની પુરુષની પ્રત્યેક વાતને અનુભવથી મીંડવીને મેળવીને સંમત કરવી, માત્ર વિચારીને સંમત ન કરવી. આ પ્રકારની જો પદ્ધતિ હોય તો નાને પુરુષને વાણીમાં જે એમનો અનુભવ રહ્યો છે એ અનુભવ સમજાય, અને એ અનુભવ સમજવા માટે પોતે પણ અનુભવ પદ્ધતિએ સમજવાનો પ્રયત્ન કરે. એવો ખ્યાલ અને એવી સમજણ ન હોય તો વિચાર પદ્ધતિએ નાનીના વચનોને સમજવા જાય, કેવળ વિચાર પદ્ધતિએ, તો એની અંદર રહેલો જે અનુભવ છે એ વિષયથી અજાણપણું રહે, અને એના કારણે એમની વાતનું જે પારમાર્થિક પાસું છે અથવા એ વિષયનું જે રહસ્ય છે એ રહસ્ય જીવને સમજાતું નથી. એના માટે એમ કહી શકાય કે કોઈ પણ શાસ્ત્ર વચન હો, કોઈ પણ જ્ઞાની પુરુષના વચન હો, એનો શબ્દાર્થ ભાવાર્થ નયાર્થ કે આગમાર્થ એ પ્રકારના અર્થઘટન બુદ્ધિના સ્તર ઉપર થઈ શકે છે, પણ એ વચનોમાં રહેલું જે રહસ્ય છે એનો રહસ્યાર્થ અથવા એથી આત્મકલ્યાણ કેવી રીતે થાય એનો જે પારમાર્થિક પરમાર્થ છે એ સમજવો જરૂરી છે, અને એના માટે કેવળ બુદ્ધિનું સ્તર કામમાં નથી આવતું. એના માટે જીવે અનુભવ જ્ઞાન લેવું પડે છે, પ્રેક્ટિકલ નોલેજમાં આવવું પડે છે, અને તો જ એ વાત સમજાય છે. કેમ કે અનુભવની વાત અનુભવ પદ્ધતિથી સમજવા સિવાય એનો બીજો કોઈ ઉપાય નથી. એટલે ખરેખરો ઓળખાણ તો ક્યારે થાય એ કહેવા માગે છે, કે ખરેખરો ઓળખાણ તો દ્રઢ મુમુક્ષુતા પ્રગટે. દ્રઢ મુમુક્ષુતા કોને કહેવી? કે મોહાશક્તિથી મૂંઝાઈને સવારે જે આપણે સ્વાધ્યાય ચાલે છે એ મોક્ષને વિશે જ યત્ન કરવો, એવું જેને મોક્ષનું ધ્યેય બાંધે એ જીવને દ્રઢ મુમુક્ષુતા પ્રગટે છે. દ્રઢ મુમુક્ષુતા પ્રગટ થઈ તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કરીએ અને પોતાને યોગ્ય જે ઉપદેશ છે તથારૂપ સત્સમાગમમાં પોતાને લાગુ પડે એવો, પોતાની ભૂમિકાનો, પોતાને જ્યાં સુધારો કરવો છે એવો, એ તત્કાળ વર્તમાન પ્રયોજનભૂત એવો જે ઉપદેશ છે તે ઉપદેશનું અવધારણ કરવું એટલે અમલીકરણ કરવું, એનો અમલ કરવાની પોતાની તૈયારી, પોતાના પુરુષાર્થની તૈયારી હોય, અને જીવને અંતરાત્મ વૃત્તિ પરિણમી હોય, એટલે આત્માના અંતર સ્વરૂપમાં વૃત્તિ જવાને તત્પર થઈ હોય ત્યારે બહિરાત્મ વૃત્તિથી જે કાંઈ પરિસ્થિતિ હોય તેનું મૂલ્યાંકન ન આવે. એ કેવી રીતે? કે ધર્મના ક્ષેત્રમાં પણ બહિરાત્મ વૃત્તિથી શાસ્ત્રજ્ઞાનની પણ સંભાવના છે, શાસ્ત્રજ્ઞાનની પણ વિદ્યમાનતા હોય છે, અને બહારમાં કેટલાક પ્રકારના પદાર્થોના ત્યાગની પણ સંભાવના હોય છે. બાહ્ય દ્રષ્ટિવાન જીવો અંતરાત્મ વૃત્તિ નહીં હોવાને લીધે તેનું મૂલ્યાંકન કરે છે, જુઓ ભાઈ કેટલું બધું જ્ઞાન છે અને કેટલો ત્યાગ છે. જ્ઞાન ને ત્યાગ બે છે માટે નક્કી કોઈ મહાપુરુષ લાગે છે. આવી રીતે જીવ મૂલ્ય કરવામાં થાપ ખાય છે, એ બહિરાત્મ વૃત્તિને કારણે થાપ ખાય છે. અંતરાત્મ વૃત્તિ પરિણમવાને લીધે તે વૃત્તિવાળા જીવની દ્રષ્ટિ સામા જીવની દ્રષ્ટિ એના આત્મા ઉપર છે કે નહીં એ જોવામાં જાય છે. સંસ્કૃતમાં એક કહેવત છે એના ઉપર, બાલાનમ પશ્યંતી લિંગાહા, જે બાળ જેવો છે બાહ્ય ચિહ્નો ને, લિંગ એટલે બાહ્ય ચિહ્નો ને જુએ છે, એને ત્યાગ કેટલો કર્યો છે, એને પહેરવેશ કેવો પહેર્યો છે, એમાં સાદાઈ છે કે નહીં, એને ખાવા પીવામાં વૈરાગ્ય સાદગી છે કે નહીં, શાસ્ત્ર જ્ઞાન એનું વિશાળ શાસ્ત્ર જ્ઞાન છે કે નહીં, એ બધા બાહ્ય ચિહ્ન છે. તત્વદ્રષ્ટિ જીવો તો અનંત શાંતિનું પિંડ એવું જે આત્મા છે એના ઉપર દ્રષ્ટિ રાખનાર કોઈ છે કે નહીં, એ દ્રષ્ટિથી કોઈ કહેનાર છે કે નહીં, એમ પોતમાં એમ કહી શકાય કે જ્ઞાની પુરુષના અંતર પરિણમનને ઓળખવાની યોગ્યતા જ્યારે હોય છે ત્યારે એને ખરેખર ઓળખાણ થાય છે. એ પરિણમન જોઈને ઓળખાણ થાય છે, અંતર પરિણમન જોઈને ઓળખાણ થાય છે, બાહ્ય ચિંથી એ ઓળખાણ થતી નથી. હા, પરિણમનથી ઓળખાણ થાય છે. પરિણમનમાં એમનું અંતરાત્મ વૃત્તિરૂપ પરિણમન છે એ સમજાય છે, એ દેખાય છે. સમજાય છે એટલે દેખાય છે ને સમજાય છે. આવતીકાલથી આપણે લઈશું, ભલે એકના બદલે બે કલાક લાગે, એ એક વાર પણ ખરી ઓળખાણ કરી નથી, ખરેખર ઓળખાણ નથી કરી. ઉપર ઉપરથી વિશ્વાસ કર્યો છે, નાનીને માન્યા છે, સ્વીકાર્યા છે, એની ભક્તિ પણ કરી છે, પૂજા પણ કરી છે, પણ અંદરથી નહીં કાંઈ ઓળખાણ થઈને, પરિણમનને ઓળખીને નહીં. એટલા માટે તો સવારે થોડી વાત ચાલી હતી કે ઓળખાણ પ્રત્યક્ષતામાં થાય અને પરોક્ષતામાં ન થાય. કેમ કે ઓળખાણમાં પરિણમનથી ઓળખાણ થાય છે, પરિચયથી પરિણમન સમજાય છે અને પરિણમનથી ઓળખાણ થાય છે, એમાં પ્રત્યક્ષતા હોવી જરૂરી છે. એટલે એમ કહે છે કે જો ખરેખર ઓળખાણ, ખાતરીબંધ ઓળખાણ થયું હોય તો, પરિણમન જોઈને ઓળખાણ થયું હોય તો, તે જીવને પહેલો જ વિચારે આવે કે મારા જીવનનો વધુમાં વધુ સમય મારે આ પ્રકારના સત્સંગમાં જ સદુપયોગ કરવો છે, ખર્ચ કરવો છે. હવે એ સમય, કિંમતી સમયને મારે બગાડવો નથી. જે સમય અત્યાર સુધી સંસારના કાર્યોમાં એકલા પાપના પોટલા બાંધવામાં ખર્ચ્યો, શું કર્યું, એ સમયને હવે સત્સંગમાં આત્મકલ્યાણ અર્થે ખર્ચ કરવો છે, એવો પહેલો વિચાર આવ્યા વિના રહે નહીં. એ બહારનો ફેરફાર થયો, પરિણામ અંદર થયા, ફેરફાર બહારમાં કરવાનો વિચાર આવ્યો. નંબર એક, અંદરમાં પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરીને જોવા. આ અંદરનું કાર્ય છે, કેમ કે દોષ અંદર પરિણામમાં થાય છે, એમાં કઈ બહારના ફેરફાર સાથે સંબંધ નથી. બહારની ગમે તે પરિસ્થિતિ હોય, દોષ થવાની સંભાવના છે કોઈ પણ પરિસ્થિતિમાં. તો એ જેને અંદરની દ્રષ્ટિ પ્રગટ થઈ, એ બાહ્ય પરિસ્થિતિને જોવાનું બંધ કરીને અથવા બાહ્ય પરિસ્થિતિને ગૌણ કરીને પોતાના દોષ પ્રત્યેક ક્ષણે શું થાય છે, પ્રત્યેક કાર્યમાં શું થાય છે, પ્રત્યેક પ્રસંગમાં શું થાય છે, એ તીક્ષ્ણ ઉપયોગ એટલે બારીકાઈથી જોવાનું બને છે. આવી એક કાળજી પોતાને અંદરમાં દોષ જોવાની ઉત્પન્ન થાય છે. 254માં પણ એ વાત આવી, દોષ જોવા, દોષ વિચારવા એમ નથી લીધો, અહીંયા પણ દોષ જોવાની જ વાત કરે છે. ચાલતા પ્રસંગમાં, ચાલતા કાર્યમાં, ચાલતી ક્ષણમાં જોવા, એવી જાગૃતિ આવે તો જ જોઈ શકાય, નહીતર ન જોઈ શકાય, એ જાગૃતિ માગે છે. એક વાત. બીજી વાત એ છે કે જીવને નુકસાન ક્યાં થાય, ક્યારે થાય, કે વર્તમાન પરિણમનમાં થાય છે, નુકસાન કોઈને ભૂત ભવિષ્યના પરિણામમાં નથી, વર્તમાન પરિણામમાં નુકસાન કરી રહ્યો છે. હવે જો ત્યાં એની કાળજી ન ઉત્પન્ન થાય તો એ નુકસાન કેવી રીતે બંધ થાય? તો નુકસાન બંધ થવાનો કોઈ બીજો તો પ્રક્રિયા કે પ્રોસેસ હોઈ શકે નહીં. એટલે જેને સત્પુરુષની કે સત્સંગની ઓળખાણ થાય એને પોતાના દોષ જોવાનો એક પ્રયોગ, આ પ્રયોગ છે, આ વિચાર નથી, પણ આ પ્રયોગ છે અને એ પ્રયોગ ચાલુ થાય છે. આ જ્ઞાની પુરુષની ઓળખાણનો બહુ મોટો લાભ આ જગ્યાએ છે કે જો ઓળખાણ થાય તો પોતાના દોષ જોવા ભણી વૃત્તિ કામ કરવા માંડે, અને જ્યારે ચાલતા દોષને પોતે જોવે ત્યારે એ દોષમાં રહેલી જે શક્તિ છે, કસાઈ શક્તિ જેને કહેવામાં આવે, એ કસાઈ શક્તિ તૂટી જાય છે. જ્યારે કસાયની શક્તિ તૂટે છે, કસાયનો રસ તૂટે છે, ત્યારે દર્શન મોહ પણ પાતળો પીડ્યા વિના રહે નહીં, એની સીધી અસર દર્શન મોહ ઉપર આવે છે. વિચાર તો સામાન્ય માણસને પણ આવી શકે છે કે ભાઈ મને આવા પરિણામ થઈ જાય છે કે થયા હતા, પણ એ દોષ થઈ ગયા પછી એને વિચારવાથી કોઈ વિશેષ એનો લાભ નથી થતો, કેમ કે એ વસ્તુનું નુકસાન તો થઈ ચૂક્યું, એ તો ભૂતકાળમાં થયું છે નુકસાન, વર્તમાનમાં એથી એનો સુધાર કેવી રીતે થાય? જે દોષના પરિણામ વ્યતીત થઈ ગયા, પૂરા થઈ ગયા, એમાં ફેરફાર શું થાય? એ તો નુકસાન થઈ ગયું તો થઈ ગયું, એ તો ડન છે, અંડન કેવી રીતે થાય? થયેલું ન થયું કેમ બને? હાથમાંથી કિંમતી વસ્તુ નીચે પડીને તૂટી ગઈ. હવે તૂટી ગઈ કે તૂટી જ ગઈ તો ખરાશ, નુકસાન થઈ ગયું થઈ ગયું, એમાં બીજો શું ફેરફાર થઈ શકે? એટલે દોષનો વિચાર તો સામાન્ય માણસને પણ આવે છે, પણ એથી કોઈ વિશેષ લાભ નથી થતો દોષ મટાડવા સંબંધીનો. પણ જો ચાલતા દોષને જોવાની જાગૃતિ આવે આત્માને, તો એ દોષનો રસ, એ દોષની શક્તિ એ જ વખતે તૂટે છે, ભાંગી પડે છે, એ પ્રયત્ન કરીને અથવા પ્રયોગ કરીને, અનુભવ કરીને સ્વીકારવા જેવી વાત છે. માત્ર વિચારથી સ્વીકારવી નહીં, જ્યારે વાત પ્રયોગની છે તો પ્રયોગ કરીને જ સ્વીકારવી જોઈએ. તો ખાતરીબંધ રીતે સમજાશે કે કહેનારે આ પ્રયોગ કરીને વાત કરેલી છે, આમ એનું પરિણામ સમજાશે. અનુભવની વાત જો અનુભવથી સમજાય તો સામાના અનુભવનો વિશ્વાસ આવે ને, એનું પરિણામનો વિશ્વાસ આવ્યો છે. પરિણામથી ઓળખાણ થાય ત્યારે ખરેખરી ઓળખાણ સાક્ષીભાવથી થાય છે, અને એ ઓળખાણ એ નિર્વાણ પદનું બીજભૂત કારણ છે. હમણાં આપણે આત્મજાગૃતિમાં એ વાત શરૂ કરી છે, પહેલો લેખાંક ચાલુ થયો છે, સંકેતનું બીજ શું, કૃપાળુ દેવના વચનોના આધારે એ લેખ તૈયાર કર્યો છે કે સંકેતનું બીજ શું, કે જ્ઞાની પુરુષની ઓળખાણ થઈ તે પ્રત્યક્ષ સંકેતનું કારણ છે, અને એના ઉપર તો કૃપાળુદેવે આત્મસિદ્ધિની 17મી ગાથા લખી છે. આત્મસિદ્ધિની 17મી ગાથા શું છે? સ્વચ્છંદ મત આગ્રહતજી વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ છે. સંકિતના કારણને સંકિત કીધું છે, સંકિતના બીજને સંકિત કીધું છે. જેમ રાજાના કુંવરને રાજા કહેવાય તેમ, રાજાને ત્યાં પહેલો 5મી કુંવર જન્મે ત્યારે લોકો શું કહે કે અમારો રાજા જન્મ્યો, ભવિષ્યનો રાજા છે, પણ એને વર્તમાનમાં રાજા કહેશે. લાદ ડડાવવા માટે શું કહેશે એને? આ તો અમારો રાજા છે, રાજા. એને રાજાના રૂપમાં જોવે છે, એમ જ્ઞાની પુરુષની ઓળખાણ એને સંકેતનું બીજ કહ્યું છે. એ પહેલું સંકેત છે, પછી બીજું સંકેત આત્મ સ્વરૂપની ઓળખાણનું છે, પછી ત્રીજું સ્વરૂપ, ત્રીજું સંકેત નિર્વિકલ્પ સમ્યક દર્શન એ પરમાર્થ સંકેત છે. એ ત્રણ વાત કૃપાળુદેવે 751 નંબરના પત્રમાં કરી. એટલે અહીંયા સત્સંગમાં એ વાતનું મહત્વ દર્શાવ્યું છે. સત્સંગથી થતો પારમાર્થિક લાભ શું, અથવા લાભના દ્રષ્ટિકોણથી સત્સંગનું રહસ્ય શું, આ બે પ્રશ્નોનો ઉત્તર આમાં આવે છે. કે સત્સંગથી, યથાર્થ સત્સંગની કે સત્પુરુષની ઓળખાણ થાય, અને ઓળખાણ થાય તો જીવ નિર્વાણ પદનો અધિકારી થાય. એનું નિર્વાણ પદ છે એ નિશ્ચિત થઈ જાય. અનંતકાળમાં, અનંતવારમાં એકવાર પણ જો સત્પુરુષની ઓળખાણ થાય, ખરી મુમુક્ષુતા પ્રગટ થાય, તો એ જીવ નિર્વાણ પદને પામે, પામે ને પામે. કેમ કે એ બીજું સંકેત પામવાનો, એ ત્રીજું પામવાનો, અને સંકેત પામે એનો મોક્ષ થાય કે ન થાય એ તો કાંઈ વિચારવા જેવો પ્રશ્ન નથી. અવશ્ય એનો મોક્ષ થાય. જ્ઞાનની પારમાર્થિક પરમાર્થ નિર્વિકલ્પ સમ્યક દર્શન થાય મુમુક્ષુને, ત્યારે એને જ્ઞાનમાં સ્વસંવેદનની ઉત્પત્તિ થાય છે, અને એ સ્વસંવેદનની સાથે સાથે, સમ્યક દર્શનની સાથે સાથે જ્ઞાન સ્વસંવેદનરૂપ પરિણમે છે, અને એ સ્વસંવેદનની સાથે સાથે એટલે સમકાળે, તે જ કાળે જીવનો આનંદ ગુણ શુદ્ધ થઈને અપૂર્વ આનંદ રૂપે પરિણમન કરે છે, અને એ જ્ઞાનાનંદની અનુભૂતિ જીવને પ્રદેશે પ્રદેશેથી પગથી માથા સુધી આવે છે, એવો એને અનુભવ થાય છે, અને એ જીવનો મોક્ષ નિશ્ચિત થઈ જાય છે. ભાગ્યા કૃપાળુદેવ કે જ્યારે સમ્યક દર્શનથી ભાવકટી થઈ જાય છે, એનો મોક્ષ થઈ જ જાય છે, તો આ સમ્યક દર્શનની લિંક નીચે ક્યાંથી બેસે છે, એ ભૂમિકામાં એ લિંક ક્યાંથી શરૂ થાય છે, એ લિંક સત્પુરુષની ઓળખાણથી શરૂ થાય છે. આમ છે, ત્યાંથી લાઈન જુદી પાડી. બાકી તો જેટલા મુમુક્ષુઓ છે તે બધા જ સામૂહિક ક્રિયા તો સરખી જ કરતા હોય, એટલે સ્વાધ્યાય પણ બધા સાથે કરે, આ તત્વચર્ચા પણ બધા સાથે કરે, પૂજા ભક્તિ પણ બધા સાથે કરે, અને પર્વના દિવસો હોય તો વ્રત ઉપવાસ પણ બધા સામૂહિક રીતે કરે, પણ સમૂહમાં આ બધું થાય છે. છતાં પણ કોઈને સંકેત થાય છે અને બાકીનાને સંકેત નથી થતું, કોઈ એક જીવને જ થાય છે, એનું કારણ ક્યાંથી જુદું પડે છે, આનો વિચાર અને આનો અનુભવ એ કૃપાળુદેવના વચનામૃતમાં સ્પષ્ટ છે કે ક્યાંથી એ જીવ જુદો પડે, કે એને ખરી ઓળખાણ થાય ત્યાંથી. ખરી ઓળખાણ થાય ત્યારે શું થાય, કે બાહ્ય પ્રવૃત્તિને સંકોચીને કાર્ય કાર્ય ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરીને પોતાના દોષને જોવા લાગશે, બસ એના શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલુ થઈ. એ આત્માની આત્મશુદ્ધિ થવાની પ્રક્રિયા એટલે પ્રોસેસ આ પ્રકારના તીક્ષ્ણ ઉપયોગને લઈને ચાલુ થયો, અને તે દોષ પરીક્ષણ થવા લાગ્યા. પરીક્ષણ કરવા એટલે પરીક્ષણ થવા લાગ્યા. અને તે સત્સંગને અર્થે, એટલે આવો યથાર્થ સત્સંગ ઉપલબ્ધ થવા અર્થે, પ્રાપ્ત થવા અર્થે, દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, કેટલું મૂલ્ય આપ્યું. સત્સંગ પ્રાણથી પણ પ્યારો હોવો જોઈએ એમ કે છે. દેહ ત્યાગ તો ક્યારે થાય? પ્રાણ ત્યાગ થાય ત્યારે દેહ ત્યાગ થાય. આ વાત તીર્થંકર દેવની, અનંત તીર્થંકરો એ કહેલી વાત છે. કૃપાળુ દેવ જે આ વાત કરે છે ને એ તો અનંત તીર્થંકરો એ કહેલી વાત છે. જોકે એમ કહેવું પડે એ ટ્રેજેડી છે આપણે, પણ એટલી ખાતરીબંધ એ વાત છે. અને તેથી એ વાતનો પ્રચાર અન્ય મતમાં પણ ઘણો થયો છે. એકાદ વર્ષ પહેલા એક અન્ય મતનું સત્સંગ એક પુસ્તક, સામાન્ય પુસ્તક હાથમાં આવ્યું હતું, નાની એવી પુસ્તિકા હતી. વાત તો કોઈ વૃદ્ધાવસ્થામાં સમય કેવી રીતે પસાર કરવો એના અનેક પાસા ઉપર લેખકે પોતાના વિચારો રજૂ કર્યા હતા. એમાં એક પ્રકરણ સત્સંગનું હતું કે વૃદ્ધાવસ્થામાં પાછલી ઉંમરમાં શરીર કામ કરે નહીં એટલે બાહ્ય પ્રવૃત્તિ ન છોડવી હોય તો છોડવી પડે, અથવા કોઈ સમજીને છોડે ત્યારે એને સમય કેવી રીતે પસાર કરવો એ પ્રશ્ન ઊભો થાય છે, એક સમસ્યા ઊભી થાય છે. અને પછી છાપા વાંચે, ટીવી જુએ અને સાંજે ગાર્ડનમાં જઈને ટોળ ટપ્પા કરે, આમ નામ સમય, મનુષ્ય આયુનો કિંમતી સમય એ રીતે વેડફી નાખે છે. જે એવું ન વેડફે એના માટે એણે શું શું કરવું એના ઉપર વિચારો જે લેખકના હતા. એમાં સત્સંગના પ્રકરણમાં એક વાત બહુ સુંદર લખી હતી કે સત્સંગનું મૂલ્ય એટલું આવવું જોઈએ કે જેટલું શ્વાસોશ્વાસનું મૂલ્ય આવે છે. સત્સંગ તો શ્વાસ થઈ જવો જોઈએ, પ્રાણ થઈ જવો જોઈએ. અહીંયા તો કહે છે પ્રાણથી અધિક થઈ જવો જોઈએ. આટલું જો મૂલ્ય આવે સત્સંગનું તો સત્સંગ અવશ્ય સફળ થાય, અને સત્સંગનું જો આ પ્રકારે મૂલ્ય ના આવે તો સત્સંગ કેવી રીતે સફળ થાય? તો ઉપર એવું બનવાનું. સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, એમાં ઘણી વાતો છે. એણે સમાજની તો શરમ ભરવાની રહી નહીં. દેહ ત્યાગ સુધી ક્યારે માણસ આવે કે એને સમાજની તો દરકાર રહી નહીં, સમાજ શું કહેશે. બીજું કે એને કુટુંબની પણ પરવા ન રહીએ કે કુટુંબવાળા રાજી રહેશે કે નારાજી નારાજ થશે, એની પણ ન રહીએ. અને એને શરીરની પણ દરકાર ન રહીએ. આ બે દરકાર છૂટી જાય પછી ત્રીજી દરકાર આવે, કેમ કે ઓલા બંનેને શરીર સાથે સંબંધ છે. કુટુંબવાળાને કોની સાથે સંબંધ છે? શરીર સાથે સંબંધ છે. અને એ કુટુંબને સમાજ સાથે સંબંધ છે. પણ જેને દેહની દરકાર છૂટી ગઈ, શરીરની દરકાર છૂટી ગઈ કે આ દેહ કાલ પડતો ભલે આજે પડે, શું આ દેહનું આયુષ કાલે પૂરું થતું હોય કે આજે પૂરું થતું હોય એ કાંઈ નહીં. સત્સંગ મારે ઉપાસવો છે, સત્સંગ મારે આરાધવો છે, અને એ મારા પ્રાણ કરતાં પણ વિશેષ એની કિંમત છે. એવી રીતે જ્યારે સત્સંગને ઉપાસવામાં આવે, સ્વીકાર કરવામાં આવે, ત્યારે એ સત્સંગનો લાભ, પારમાર્થિક લાભ અવશ્ય થાય, થાયને થાય. કેમ કે પછી એ સત્સંગમાં પૂરી કાળજી રહેવાની છે અને નહીતર અધરથી જશે વાતો બધી. તે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. જો આ સિદ્ધિ કૃપાળુ દેવની આજ્ઞા છે કે કોઈ પદાર્થ પ્રત્યે વધારે રાગ કે લાગણી રાખવાની જરૂર નથી. ભક્તિ સ્નેહનો અર્થ કે રાગ અને લાગણી, એની લાગણીમાં રહીને જીવ સત્સંગને ગૌણ કરે તો કદી આત્મકલ્યાણ થાય નહીં. એનો અર્થ એ પણ થયો કે સત્સંગ ઉપાસના એ જેવો તેવો હોય નહીં, એનો પુરુષાર્થ, એનું વીર એવું હોય કે ગમે તે પરિસ્થિતિ માટે એ તૈયાર છે પણ સત્સંગ છોડવા તૈયાર નથી. કોઈ પદાર્થને વિશે એમ લીધું, કોઈ પદાર્થને વિશે, તેથી એટલે સત્સંગથી વિશેષ ભક્તિશને એટલે વધારે ભક્તિશને થવા દેવો યોગ્ય નથી. એટલે કે ક્યાંય એનું વજન જવું ન જોઈએ. તેમ પ્રમાદે કરીને, રસગારા આદિ દોષે કરીને તે સત્સંગ પ્રાપ્ત થઈ, પુરુષાર્થ ધર્મ જો મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણીને પુરુષાર્થ વીર ગોપોમું ઘટે નહીં. આ થોડા છેલ્લા જે વચનામૃત છે એનો જરા વિશેષ સ્વાધ્યાય કરવા યોગ્ય છે. સમય થઈ ગયો છે, આવતીકાલનો સ્વાધ્યાય.